પ્રવચન નંબર 660 તારીખ 25/9/61 સમયસાર ગાથા 373-382 પર્યુષણ પર્વ
રાજનો નવમો ઉત્તમ આકિંચિત ધર્મ છે. જેમનો મોહ ગળી ગયો છે અને પોતાના આત્મહિતમાં સદારત છે તથા પવિત્ર ચારિત્રને ધારણ કરનારા છે અને ગ્રહાદી છોડીને મોક્ષના અર્થે જેવો તપ કરે છે એવા મુનિઓ વિરલા જ હોય છે, સાચા સાધુ વિરલા હોય છે. તથા જેઓ પોતાના હિતને માટે તપ કરી રહ્યા છે તેમજ બીજા તપસ્વી મુનિઓને શાસ્ત્ર આદિકનું દાન કરે છે, આપે છે, ત્યાગ કરે છે અને તેમના સહાય છે એવા યોગીશ્વરો આ જગતમાં અત્યંત દુર્લભ છે. એમાં જે નવમો દિવસ પૂરો થયો, હવે આપણે ચારિત્રના કારણરૂપ જે સમ્યક દર્શન, કેમ કે સમ્યક દર્શન વિના ચારિત્ર હોય નહીં, ત્રણ કાળમાં ન હોય. ભલે નગ્ન થઈ જાય, દિગંબર મુનિ થઈ જાય અને 11 રંગ મણી ચૂકે તો પણ એને નિર્જરા થતી નથી, પણ એ જીવ બંધાય છે. મિથ્યાત્વના પરિણામનો સદભાવ હોવાથી બંધાય છે અને જેને મિથ્યાત્વનો નાશ થઈ સ્વરૂપમાં લીનરૂપ ચારિત્ર પ્રાપ્ત છે એવા મુનિઓ આ અકિંચિત ધર્મને પાલન કરે છે. હવે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય? ચારિત્ર પહેલા સમ્યક દર્શન. સમ્યક દર્શન એકડો છે, મોક્ષ માર્ગનો દરવાજો છે, પ્રથમ સીડી છે. એની વાત આપણે ચાલે છે અત્યારે. આવી 10 કથા દિગંબર શાસ્ત્રોમાં બીજે ક્યાંય નથી. છૂટું છવાયે વાત છે બધી જગ્યાએ કે આત્મા પરને જાણતો નથી એવી વાત તો છે, એ વાત નથી એમ નથી, પણ સળંગ 10 કથા આવી અપૂર્વ છે નહીં ક્યાંય. હવે દિગંબર શાસ્ત્રમાં ક્વચિત ક્વચિત છે તો અન્ય મતમાં તો આ વાત ક્યાંથી હોય કે આત્મા પરને જાણતો નથી? અહીંયા તો કહે છે કે આત્માનો સ્વભાવ જ પરને જાણવાનો નથી. જેમ પરનું કર્તૃત્વ નથી, અકારક આવેદક છે, એમ આત્માનું જ્ઞાન કદી પણ ત્રણ કાળમાં પોતાને જાણવાનું છોડીને પરને જાણવા જાય એવો આત્માનો સ્વભાવ નથી. અને છતાં એમ માને કે હું પરને જાણું છું તો એને મિથ્યાત્વનો મહાપાપ લાગે છે. શરીરને જાણે તો શરીર મારું એમ એને ભાસે, પણ રાગને જાણે તો રાગ મારો, પણ એ જાણવું એના સ્વભાવમાં જ નથી. એનો સ્વભાવ તો પોતાને જાણવાનો છે. પોતાને જાણતા જાણતા કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધીમાં સાધક અવસ્થામાં ઇન્દ્રિય જ્ઞાન એને હોય છે, તો ઇન્દ્રિય જ્ઞાને પરને જાણે છે. પણ આત્માનું જ્ઞાન ત્રણ કાળમાં પરને જાણતું જ નથી, ભૂતકાળમાં જાણ્યું નથી, વર્તમાન જાણતું નથી, ભવિષ્ય કોઈ કાળ આવશે અને આત્મા પરને જાણનાર થઈ જશે એમ બનવાનું નથી. એવી અપૂર્વ ગાથા છે. આની શું પ્રશંસા કરવી? વચનથી પ્રશંસાનો પાર આવે એમ નથી. એવો માલ પહેરો છે આમાં. આજે 10 ગાથાની ટીકા ચાલે છે. ટીકા પ્રથમ દ્રષ્ટાંત કહે છે, આ જગતમાં બાહ્ય પદાર્થ ઘટ પટ આદિ, પટ એટલે કપડું, આદિ એટલે વગેરે વગેરે, જેમ લૌકિકમાં આ વાત ચાલે છે, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે, તેમ એક માણસ બીજા માણસનો હાથ પકડીને આ કામ મારું કરી દે એમ જોડે, તેમ દીવાને, હવે દીવાનો દ્રષ્ટાંત, આ દ્રષ્ટાંત આકરો પડે એવું છે તો સિદ્ધાંત આકરો પડશે જ. અત્યાર સુધી જેટલા દીવા થાય છે એને પરને પ્રસિદ્ધ કર્યું જ નથી, પર પ્રકાશકનો ધર્મ જ નથી. અરે દીવો તો સ્વપર પ્રકાશક છે, એ સ્વપર પ્રકાશક વ્યવહારનું કથન છે, સ્વપ્રકાશક નિશ્ચયનું કથન છે. વ્યવહારના કથને સાચો લાગે છે એટલે સંસારમાં રખડે છે. દીવાને આ ઘટપટવા આદિ પદાર્થો કયા ને, એને દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી. શું કે છે કે ઘટપટ દીવાને એમ કહેતું નથી કે તું અમને પ્રકાશ, સ્વપ્રકાશનમાં જોડતો નથી. ભલે તારો પ્રકાશ દીવાને પ્રકાશે એમાં અમને વાંધો નથી, પણ સાથે સાથે બાહ્ય પદાર્થ એમ કહેતા નથી કે તું અમને પ્રકાશ. તેમ હવે આ દ્રષ્ટાંત આકરું પડે, એટલે કે દ્રષ્ટાંત તો સિદ્ધાંતને સહેલું કરવા માટે દ્રષ્ટાંત વધારે સહેલું હોવું જોઈએ, એના કરતા આ દ્રષ્ટાંતમાં સિદ્ધાંત કહી દીધું. બીજા પદાર્થો એમ કહેતા નથી તમને પ્રકાશ, એમ બીજા પદાર્થો એમ કહેતા નથી કે તું મને જાણ, એમ લેવું છે દ્રષ્ટાંતમાં. હવે દ્રષ્ટાંત જ બેસે નહીં. દ્રષ્ટાંતે બહુ સમજવા જેવું છે ભાઈ. પ્રકાશ થાય છે ત્યારે ઘડો ને બધું બહારના પદાર્થો પ્રસિદ્ધ થાય છે, એ પ્રકાશ ઘટપટને પ્રકાશતા નથી, પણ એનું નિમિત્ત પામીને અહીંયા પ્રકાશ નવો થાય છે. દીવાનો પ્રકાશ એક છે નિમિત્ત, અને અહીંયા ઘડો કાળા રંગરૂપે હતો, અંધારામાં દેખાતો નહોતો, પણ આનું નિમિત્ત પામીને ઈ પૂદગલની પર્યાય પ્રકાશ રૂપે પરણમીને એ પ્રકાશ ઘડાને પ્રસ્થિત કરે છે. આનો પ્રકાશ અહીંયા જતો નથી ને ઓલું અહીંયા આવતો નથી. આવી સ્થિતિ છે. કેમ કે પરમાણુમાં પણ તમ અને પ્રકાશ એવી બે અવસ્થા થાય છે. અંધારું થાય છે, અંધકાર, એ પણ પૂદગલનો ધર્મ છે, જીવનો ધર્મ નથી. જીવમાં ધર્મ ન થાય, અંધારું થાય એ પર્યાય કેની છે? એ પૂદગલની છે. રાત પડે, અંધારું થઈ ગયું, તો એ અંધારાની પર્યાય છે ને એ કોની છે? કે પૂદગલની પર્યાય છે. સવાર થયો, સૂર્ય ઉગ્યો, બધું દેખાવા માંડ્યું, તો એ પર્યાય થઈ એ કોની છે? એ જેની અંધકાર પર્યાય હતી એનો વ્યય થઈ અને એ જ પ્રકાશ રૂપે પ્રણમે છે. કોણ? પૂદગલ દ્રવ્ય. સૂર્ય આદિ તો એમાં નિમિત્ત માત્ર છે. એવો ખરેખર નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી બેના ઉપાદાનથી જુઓ તો. પણ ઉપાદાનની સ્વશક્તિને છોડીને જે નિમિત્ત નૈમિત્તિક સંબંધને આગળ કરે છે એને કર્તા કર્મની ભ્રાંતિ થયા વગર છે. પરમાણુનું પરિણમન જે કાળું હતું એ સફેદ રૂપે પરિણમ્યું, એમાં દીવો શું કરે? ગળે ઉતરશે તો કામ થશે. ઉતારવા જેવું આ છે. અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી કે તું મને પ્રકાશ ઘડો એમ કહેતું નથી. દીવાને કે તું મને પ્રકાશ એમ કહેતું નથી. એને કહેવાની જરૂર જ નથી, પોતે પ્રકાશ રૂપે પરણમી જાય છે. પોતે પ્રકાશ રૂપે ન પરણમતું હોય તો એને કહે. આ જૈન દર્શન, તત્વદર્શન, પદાર્થનું દર્શન કોઈ અલૌકિક છે એ તો જાણે તે માણે, બીજું કઈ નથી. આમ જોડતો નથી કે તું મને પ્રકાશ. આ તો દ્રષ્ટાંત આપે છે. જી દ્રષ્ટાંત ગળે ન ઉતરે તો સિદ્ધાંતની ક્યાંથી? એની ચાચે ડૂબે નહીં. પૂછો બધાને કે પ્રકાશ ઘટપટને પ્રકાશ છે કે નહીં? બધા કહેશે કે હા. સીધા બીજો નહીં પ્રકાશે. જો ક્યાંય ગયા એની પર્યાય, એની પર્યાય જે સફેદ હતી પાછી કાળી થઈ ગઈ છે. એનો સીટ દબાવી માટે કાળી થઈ એમ નહીં, એનો સ્વકાળતો માટે કાળી થઈ છે. ઓલું તો નિમિત્ત છે. સદભાવ અને અભાવ નિમિત્ત છે. સફેદ થાય છે એમાં સદભાવ નિમિત્ત દીવો અને કાળી થાય એમાં ઓનો અભાવ નિમિત્ત છે. બે પ્રકારના નિમિત્ત છે, સદભાવ અને અભાવ. તો કોઈ અલૌકિક વાતો છે, લોકોતર વાત છે. આ તો તું મને પ્રકાશ અને દીવો પણ જો હવે એક સાઈડમાં ઓલું ઘટ કળો કેતો નથી કે તું મને પ્રકાશ અને દીવો પણ લોચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ. લોખંડની સોય તો એ પથ્થર જે લોચુંબક છે એના તરફ ખેંચાય છે એવો એનો પોતાનો સ્વતસ્ફૂર્ત સ્વભાવ છે. લોખંડનો એ ગોળો એને ખેંચતો નથી અને એના કારણે આ ખેંચાતી નથી. શું કેવું? એ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાનો એ સોયનો સ્વકાળ છે એટલે ખેંચાઈને એમાં ચોટી જાય છે. એમાં એમ થાય છે. દ્રષ્ટાંતમાં દ્રષ્ટાંત કહે છે કે એમાં એમ થાય છે, પણ આ દીવામાં એમ થતું. અને દીવો પણ લોચુંબક પાષાણની ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને દીવો દીવાનો પ્રકાશ, પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય ત્રણ ધર્મોથી અભેદ એવો દીવો એ પ્રકાશક પણ છૂટતો નથી, પ્રકાશ છૂટતો નથી, એનું પ્રકાશપણું પણ છૂટતો નથી. ત્રણ ધર્મ રૂપે દેવો એક સમયમાં પરમી જાય છે. એવો દીવો પોતાના સ્થાનથી ચ્યુત થઈને બાહ્ય પદાર્થને પ્રકાશવા જતો નથી, ઘડાને પ્રકાશવા જતો જ નથી, પોતાના સ્થાનને છોડતો નથી દીવો. હવે દ્રષ્ટાંત આપવું છે સિદ્ધાંત સમજાવવા, તો હવે સિદ્ધાંત કરતા દ્રષ્ટાંત આકરું છે, કેમ કે જાતને વિચાર કોટી નથી કોઈની, ઉપાદાંતિક સ્વભાવથી જોતા જ નથી. આનાથી આ થયું, નાનાથી આ થયું, છેવટે કરતા કર્મ ન હોય તો કઈ નહીં, પણ નિમિત્ત નૈમિત સંબંધ છે ને, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધને જોવે છે તો એ પાછલા બારણેથી કરતા કર્મની બુદ્ધિ એને થઈ જાય છે, એને ખબર પડતી નથી. તો હું નિમિત્ત નૈમિત્તિક જાણું છું, આ નિમિત્ત છે ને ઓલું નૈમિત્તિક છે. હવે બેના ઉપાદાનથી જો કોઈ જગતમાં નિમિત્ત નથી. એક વાર હું અહીંયા વાંચતો હતો મંદિરમાં, ઘણા વર્ષો પહેલાની વાત, કહ્યું કે જગતમાં બધા ઉપાદાન છે, કોઈ નિમિત્ત દેખાતો નથી. સમજી ગયા? પછી બનાવો એવો બન્યો. એ વખતે મેં રવિવારે બાર બે ત્રણ મોટર ચાલ મોટરલીને ફરવા જતા હતા, આપણે મમુક્ષો જ, સમજી ગયા? એમાં મોદી સાહેબ પણ હતા છે ને, હા મોદી સાહેબ પણ હતા, બીજું કોઈ પૂછ્યું નહીં, કોઈ વિદ્વાને પૂછ્યું નહીં. મોદી સાહેબ કે આ તમે શું કહી નાખ્યું, કોઈ જગતમાં નિમિત્ત નથી? કે ના, કોઈ નિમિત્ત નથી. જો નિમિત્તને થાપશો તો એ નૈમિત્તિક ઊભું થઈ જશે, અને એ પણ ઉપાદાન, હું પણ ઉપાદાન, તો છુટકારો થઈ જશે તમારો. એમ કહ્યું તો એને યાદ દો, પણ મને યાદ છે. હા યાદ છે, બોલો. મને કે આ તમે ધડાકો શું કહ્યો? મેં કહ્યું આ ધડાકો બરાબર કહ્યો, મિથ્યા તો નાશ થઈ જાય એવો ધડાકો છે. જગતમાં કોઈને તું નિમિત્ત ન દેખ, નિમિત્ત દેખાશે તને તો નૈમિત્તિક, તો નિમિત્ત ઉપર લખી જશે. હું એ ઉપાદાન, જગતના પદાર્થો ઉપાદાન. એમ જ છે, એમ છે, વસ્તુ સ્વભાવ છે, કોઈ કર્યું નથી. જૈન દર્શન વસ્તુ દર્શન વસ્તુનો સ્વભાવ પ્રસિદ્ધ કરે છે. બસ વસ્તુના સ્વભાવથી ચ્યુત થયેલા અજ્ઞાની જીવો એને વસ્તુનો સ્વભાવ બતાવે છે. આ હા હા, કોઈ જગતમાં નિમિત્ત નથી. ઓ હજી નાની પેઢીને કહું છું, કઈ ખાનગી વાત નથી, આ ટેપમાં ઉતરે છે, બહાર જશે કે આ શું લાલચંદભાઈ શું કહે છે, કોઈ જગતમાં નિમિત્ત નથી. આ નિમિત્ત નથી તો નૈમિત્તિક નથી તો સ્વભાવની પ્રાપ્તિ. પણ ભેદ જ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ છે એવી હું ઉપરને જાણું છું, એમાં ભેદ જ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ છે. મહાપાપ છે, સાધારણ પાપ નથી એમાં, જાણવામાં પાપ, હા પાપ છે. પોતાને જાણવું છૂટી ગયું એ મા પાપ નહી. પ્રકાશવા જતો નથી, પરંતુ પરંતુ વસ્તુ સ્વભાવ વડે, વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, પરંતુ વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી, આ બે સિદ્ધાંતના વાક્ય છે. આ બે સિદ્ધાંત છે. દીવોને પ્રસિદ્ધ કરતો નથી અને ઓલો કહેતો નથી કે તું મને પ્રસિદ્ધ કર. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી, એટલે દીવો પરને પ્રસિદ્ધ કરી શકતો નથી. દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં, જોજો ઘટપટના સદભાવ વખતે દીવાની શું સ્થિતિ છે, ઘડો હોય કે ઘડો ન હોય, જો એને પ્રકાશે તો જ દીવો તો ઘડો કાયમ હોય તો જ દીવો, અને ઘડાને લઈ લ્યો તો અંધારું થઈ જાય. જોજો, ટ્રાય કરજો. ઘડાને આધારે પ્રકાશ નથી, ને પ્રકાશ ને આધારે ઘડો નથી. પ્રકાશ્ય ને પ્રકાશક સંબંધ અભેદમાં હોય. દીવો પોતે પ્રકાશક છે, પ્રકાશ પણ છે, ને પ્રકાશ્ય પણ છે. એ અભેદ આમાં છે. એનું પ્રકાશ્ય ઘડો ન બને. જો એનું પ્રકાશ્ય ઘડો બની જાય, આનો ધર્મ વાં જાય, તો દીવાનો નાશ થઈ જાય, અને દીવાનો નાશ થાય તો ઘડાનો પણ નાશ થઈ જાય. આ તો કોઈ મુનિરાજ પાસે જઈને આ વાત પૂછીને એનો ખુલાસો એની પાસેથી લઈએ તો કામ થઈ જાય, પણ અત્યારે શું કરીએ? આ પંચમ કાળમાં નહીવત કોઈ ઠેકાણે ક્યાંક હશે આપણે કહી ન શકીએ. ભાવલીની સંતની દુકાળ અને સમ્યક દ્રષ્ટિ પણ કોક કોક ક્યાંક ક્યાંક જવલ્લિત, એમાં આ ગુરુદેવ આપણને મળ્યા, એ પણ વ્યાગી આપણે મૂકીને. પણ આપણે બહુ રોતા હતા ને કે વયા જશો પછી અમારું શું થશે, ત્યારે એમ કહેતા ગયા છે કે મેં બધું સાહિત્ય કહી દીધું છે, બધું કાંઈ બાકી રાખ્યું નથી, ટેપો છે, તમે કરી લેજો કામ. એરે દીવા અને ઘડાની વાત જરા ચર્ચા કરો ને બેસા બેસીને. કોઈને ન માનવામાં આવે પણ મોક્ષ માર્ગી માની લેશે. મંદ માર્ગમાં રહેલા જીવોને આ પ્રકાશનો દાખલો નહીં બેસે, દૂર ભવિને નહીં બેસે, નિકટ ભવિને બેસી જશે. જો દ્રષ્ટાંત બેસશે તો સિદ્ધાંત એકદમ સરળ થઈ જશે. હમણાં વસ્તુ સ્વભાવ પર ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં, એટલે બાહ્ય ઘડવો આદિ ન હોય, દીવાની પ્રકાશ વખતે ઘડો આદિ ન પણ હોય, તો પોતાના સ્વભાવથી જ પ્રકાશે છે. ઘડો છે માટે પ્રકાશ થયો, અહીંયા ઘડાને પ્રકાશ છે તો પ્રકાશ છે, કે પરને જાણે તો જ્ઞાન છે. પરને જાણે તો જ્ઞાનની સિદ્ધિ થાય છે, અને પરથી જ્ઞાનની સિદ્ધિ ન થાય પણ જ્ઞાન પરને જાણે તો જ્ઞાનની સિદ્ધિ ન થાય, જાણે તો અજ્ઞાન સિદ્ધિ થઈ જાય. શું આ દસ ગાથામાં માલ ભેરો છે? અમારી શક્તિ તો લિમિટેડ છે, એટલો આમાં માલ ભેરો છે. ભંડાર છે, આ ખાણ છે, રત્નો હીરા ટાંકા છે, આમાં કોઈનું ના. દીવો બાહ્ય પદાર્થની અસીમિતતામાં પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે, એને ઘડાને પ્રકાશે તે તો દીવાનું અસ્તિત્વ છે, અને ઘડો લઈ લ્યો તો અંધારું થઈ જાય પ્રકાશમાં, દીવામાં. કોશિશ કરી જોજો, અંધારું નહીં થાય, કેમ કે ઘડાને આધારે દીપક નથી, અને દીપકને આધારે ઘડો. તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ ઘડવો ન હોય ત્યારે પણ, અને ઘડાની હાજરી હોય ત્યારે પણ પોતાના સ્વરૂપથી પ્રકાશે છે. એને ઘટપટની અપેક્ષા નથી. જંગલમાં રહીને અમરચંદ્ર આચાર્ય કોઈ કામ કર્યા છે, અદભુત અદભુત ચમત્કારી કામ કર્યા છે, એમ પોતાના સ્વરૂપથી પ્રકાશતા એવા તેને દીવાને હજી તો આ દ્રષ્ટાંત ચાલે છે, એવા તેને દીવાને વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદી બાહ્ય પદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. ઘડો હોય કે સરપ હોય, ઝેરી કે કોલસા સામા કાળા હોય, ને આવો પ્રકાશનો પૂંજો અહીંયા કોલસાને પ્રકાશ હોય તો એ કઈ પ્રકાશમાં જરાક પણ અંધકારું થતું હશે, અંધારું કાળ પાવતી હશે.
નિસ્બત જ નથી જ્યાં,
હે
નિસ્બત જ નથી, કાંઈ
સંબંધ જ નથી.
કાળો છે, ઝેરીલો છે, એની આજે શું લેવા દે?
ઠીક. હવે દીવાના પ્રકાશ ની સામે બીજો દીવો મૂકી દો. હા હા, એને એક બીજાને પ્રકાશવું છે જ નહીં. પોતાને પ્રકાશવાનું છોડે તો બીજાને પ્રકાશે, પોતાને પ્રકાશવાનું છોડે તો અંધારું થઈ જાય, દીવાનો નાશ થઈ જાય. પ્રકાશક અને પ્રકાશ્ય અંદરમાં આ દીવામાં છે. દીવો પ્રકાશક છે અને બાહ્ય પદાર્થ એનું પ્રકાશ્ય છે, એમ છે નહી. એમ આત્મા જ્ઞાતા છે અને જ્ઞેય બાર છે એનું. એનું બાર જ્ઞેય હોય જ નહીં, છે જ નહીં, પણ ક્યાંથી હોય? મનવર કે અમનવર ઘટપટાદી, પછી આવી વાત એના ખ્યાલમાં ના આવે ને પછી ક્રિયાકાંડમાં ચડી જાય જીવો. આવી સૂક્ષ્મ વાત, અરે આત્માની પરમ સત્ય વાત પામી જવાની વાત છે. આ ગાથા ના ભાવથી પૂર્વે અનંતા જીવો સમ્યક પામતા વર્તમાન પામે છે આ ગાથાના નિમિત્તે, અને ભવિષ્યમાં પામશે એવી આ ગાથા છે. હા હા હા, પરને જાણતો નથી એમાં મિથ્યા તો ઘડે છે, અને સ્વને જાણે તો મિથ્યા તો ટળે છે. હા હા, અને પરને હું જાણું છું તો મિથ્યા તો દૃઢ થાય છે. આ રેશમની ગાંઠ અને માથે તેલનું ટીપું, રેશમની ગાંઠ નહીં છૂટે. ન બેસે તો વિચાર કરવો, આ ગાથાને ફરી ફરી જોવી. આ ગાથામાં એવો અતિશય છે, જીનવાણી છે, એવો અતિશય છે કે તમને પરની જ્ઞાતા બુદ્ધિ છૂટી જશે અને આત્મા સાક્ષાત અનુભવમાં આવી જશે. વસ્તુ સ્વભાવથી વિચિત્ર પડતને પામતો એવો મનોહર કે મનોહર ઘટપટાદી પહાય પદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. એમ આત્માનું જ્ઞાન પરના જ્ઞેયના સદભાવમાં કે જ્ઞેયના સદભાવમાં, જ્ઞાન તો આત્માથી જ થાય છે, જ્ઞેયની અપેક્ષા ને બિલકુલ છે નહીં. આ એક નિયમસારની પાંચ રત્નની ગાથા છે, પરમાર્થ પ્રતિક્રમણ 77-81 નંબરની ગાથા, પાંચ ગાથા છે. એમાં આચાર્ય ભગવાન પરમાર્થ પ્રતિક્રમણની વાત કરતા કરતા કહે છે કે આત્મા પરભાવ ને પરદેવનો કરતાય નથી, કાર્યતા નથી, અનુબોધક નથી અને કારણ પણ નથી. એમાં ચોથા ગુણ સ્થાને એને કરતા બુદ્ધિ તો ગઈ હતી, તો કરતા નથી એમ કેમ કહ્યું? પાછું રિપીટ કરવાનું કારણ શું? એને કરતા બુદ્ધિ વાળો તો કે કરતા નથી, પણ કરતા બુદ્ધિ છૂટી ગઈ પછી કરતા નથી એનું કારણ શું? કે નિર્મળ પરિણામ પ્રગટ થાય છે એનો ઉપચારથી પણ મારો આત્મા કરતા નથી. બધા કે છે ને વ્યવહારે કરતા ઉપચારથી પણ એનો કરતા નથી. એક વારની વાત છે આ, ભાઈ આવ્યો તો તે દિવસે મને ઈશ્વરીય મહાદેવ આ વાતનો ખુલાસો કર્યો હતો. ઉપચારથી કરતા નથી. અને આ વાત ગુરુદેવે જયપુરમાં કરેલી છે, પ્રતિષ્ઠા હતી ભાઈની, કેવો ભૂધિકાની મંદિરની પ્રતિષ્ઠા. એ વખતે ગુરુદેવે કહ્યું ઉપચારથી પણ પરિણામ નો કરતા આત્મા નથી. કરતા તો નથી, પછી કે છે કારણ નથી, એટલે એની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ પણ નથી. જો એમાં નિમિત પણ કારણ પણ હોય તો કારણ પણ માં તો ત્રણેય કાળ છે. કરતા હોય તો ક્રિયા કરે ને નિમિત હોય તો પણ થયા કરે. બિલકુલ એમાં કોઈની આરે કઈ સંબંધ છે નહીં. ઉપચારથી પણ કરતા નથી. હજી તો રાગને આત્મા કરે, અરે બાપલા શું આ તું કરે છે ભાઈ, રેવા દે. આ ગુરુદેવના શિષ્યના મુખમાં નસો ભયા વાત શું થાય. પણ જીવ સ્વતંત્ર છે, બીજો ઉપાય નથી. આપણો ચોથા ગુણ સ્થાને કરતા બુદ્ધિ તો ગઈ હતી, પછી નિર્મળ પર્યાય પરિણામ થાય છે ને, તો કે પર્યાય નો હું કરતા નથી. પણ કરતા બુદ્ધિ તો સાહેબ ગઈ છે, તો કરતા નથી એમ રિપીટ કેમ કરો છો? એ પ્રશ્ન થાય થયો કે ઉપચાર થી પણ હું એનો કરતા, પર્યાય નો કરતા પર્યાય છે માટે હું કરતા નથી એમ. એક સતના બે કરતા ન હોય, પરિણામ પરિણામથી થાય અને આત્માથી પણ થાય એમ ત્રણ કાળમાં બને નહીં. રાગ નો કરતા પર્યાય છે, પર્યાય થી રાગ થાય છે, એનો કરતા કર્મ એમાં છે, એ સત છે, અહેતુક છે. એટલે એ પર્યાયને રાગની રાગને પર્યાય કરે અને આત્મા પણ એને કરે, એમ બે ભાવનો એક કરતા કદી ત્રણ કાળમાં બની શકતો નથી. બે સત અલગ અલગ છે, એક સત બીજા સત નો ત્રણ કાળમાં કરી શકે નહીં, તો સત નો નાશ થઈ જાય.
એવા બે સત નું જો ખંડન થાય અથવા તો એનું અસ્તિત્વ મટી જાય તો આખા આખા જગત નું અસ્તિત્વ મટી જાય,
ખલાસ, બ્રહ્માંડ શૂન્ય થઈ જાય. તો અજબ ગજબ ની વાતો બહાર તો આવી ગઈ છે, આ બધી વાત બહાર આવી ગઈ છે. પણ ઊંડાણ થી જ્યાં કહેવા જાય કે આ તો બધી સૂક્ષ્મ વાતો કરે છે. આ સૂક્ષ્મ એટલે સત્ય, તને બેસતી નથી, તારું મગજ ગીરો મૂકી દીધું છે. હા, તું સ્વતંત્રપણે ક્યાં વિચાર કરે છે? કોક ના કહેવાથી આને આમ કહ્યું તું માટે આમ છે, આને આમ કહ્યું આમ, અરે રેવા દેવા, મરી જાય તો. અજ્ઞાની ને કઈ ખબર નથી, તો બકવાદ કરે છે તત્વ વિશે. આત્માનો અજાણ જીવ આત્માની શું વાત કરી શકશે? હવે એ દ્રષ્ટાંત પૂરો થયો. આ જરા કડક શબ્દ કહેવાય છે, તો પણ કેવળ હિત માટે છે હો ભાઈ. અમને કોઈની કઈ ઈર્ષા વિર્ષા કરી, કોઈની ટીકા અમે કરતા નથી આખી જિંદગીમાં. પણ માંડ અવસર આવ્યો છે અને છતાં પણ કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે રાખીશ છું. આ બે મિથ્યાત્વ લઈને જાયશ, એક મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન. પરની જ્ઞાતા બુદ્ધિ મિથ્યા જ્ઞાન, પરની કરતા બુદ્ધિ મિથ્યા દર્શન. એક શ્રદ્ધાનો દોષ ને એક જ્ઞાનનો દોષ. પરને કરવું શ્રદ્ધાનો દોષ ને પરને જાણવું તો જ્ઞાનનો દોષ. એવી રીતે હવે દ્રષ્ટાંત છે, સિદ્ધાંત. બાહ્ય પદાર્થો, ઓમાય બાહ્ય પદાર્થો ઘટપટાદી હતું ને દ્રષ્ટાંતમાં, એમાંય બાહ્ય પદાર્થો બહુવચન છે ને, બાહ્ય પદાર્થો શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ અનુક્રમ જે ઉમાં હતું ને ગાથામાં અનુક્રમ હતો, આ રીતે ઈચ્છકાકાર અનુક્રમ રાખ્યો. શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય મનનો વિષય પાંચ છે, પાંચ ઇન્દ્રિયનો વિષય. અને ગુણ અને દ્રવ્ય છે એ બુદ્ધિગોચર એટલે મનનો વિષય છે, ભાવ મનનો વિષય છે. જેમ હવે સિદ્ધાંતમાં કે જેમ જેવી રીતે દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ લૌકિક વ્યવહારમાં આવું બને છે. લૌકિક વ્યવહારમાં આવી કથન પદ્ધતિઓ હોય છે. આ તો લોકોત્તર સિદ્ધાંતની વાત ચાલે છે ભાઈ. લોકોત્તર સિદ્ધાંત નહીં ફરે તારે ફરવું પડશે. તારી બુદ્ધિ ફરશે પણ વસ્તુ ફરશે દેવદત્ત યજ્ઞને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ લૌકિક માં તો આવી બધી વાતો ચાલતી હોય તેમ આત્માને એમ બોલો દીવાને અહીંયા આત્માને સ્વજ્ઞાનમાં આમાં સ્વપ્રકાશનમાં આમાં આત્માને સ્વજ્ઞાનમાં એટલે બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં જોડતા નથી કે તું મને સાંભળ શબ્દ કહેતો નથી આત્માને કે તું મને સાંભળ આ એ જડ છે એ કહેતો નથી કે તું મને સાંભળ તું મને જો પેલું કર્ણગોચરનું કહ્યું હવે ચક્ષુ ગોચર રૂપ છે એમ કહેતું નથી આંખને આત્માને કહેતું નથી કે તું મને જો પછી તું મને સૂંઘ જ્ઞાન ગોચર છે સૂંઘ તો જ્ઞાન ગોચર નથી તો ગંધ સુગંધ કે દુર્ગંધ એમ કહેતી નથી આત્માને કે તું મને સૂંઘ તું મને જાણ પછી કે છે રસ ઇન્દ્રિય ખાટા મીઠા પદાર્થો તને એમ કહેતા નથી કે તું મને ચાક આ ખાટો પદાર્થ છે કે કડવો છે કે તૂરવો છે કે તીખો છે તું મને ચાક એમ પૂદગલની પર્યાય કહેતી નથી આ અભેદથી પૂદગલ ભેદથી પૂદગલની પર્યાય તું મને ચાક પછી કાય ગોચર સ્પર્શ છે સ્પર્શ ટાઢી ઉની અવસ્થા એમ કહેતી નથી કે તું મને જાણ ટાઢી ઉની અવસ્થા કહેતી નથી કે તું મને જાણ પછી આગળ અને આત્મા પણ તું મને જાણ બે મનનો વિષય પણ લઈ લીધું ગુણને ભેદ અને આત્મા પણ લોહ ચુંબક પાસાથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ આ ટીકામાં જે શબ્દો છે ને એ જ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની પહેલી ગાથામાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પહેલી ગાથા એમાં આ જ શબ્દો ટોડરમલ સાહેબે મૂક્યા છે લોચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને બાહ્ય પદાર્થને જાણવા જતો નથી આત્મા બીજા પદાર્થો કહેતા નથી કે તું મને જાણ અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી દીવો પોતાના પ્રકાશ ધર્મ પ્રકાશ ધર્મને છોડીને ઘટપટને પ્રકાશવા જાય તો દીવાનો નાશ થાય છે એમ આત્મા પણ પોતાનું જ્ઞાન જ્ઞાતા જ્ઞાનની જ્ઞેયની જે અભેદતા છે એમાંથી જ્ઞાન પોતાના આત્માને છોડીને જ્ઞેય પદાર્થોને જાણવા જતું નથી કેમ જાણવા જતું નથી કે જગતમાં આત્મા સિવાય કોઈ જ્ઞેય નથી એક જ જ્ઞેય છે લોકાલોક જ્ઞાનનું જ્ઞેય નથી એ ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે બહિર્મુખ જ્ઞાન લોકાલોકને જાણે છે આ છ કેસેટમાં છે ગુરુદેવની કેસેટમાં યાદ હોય તો કે છે કે અત્યાર સુધી કેમ સમ્યક દર્શન નથી હું આ તને બેઠું છે કે હું પરને જાણતો નથી કે બેઠું તો નથી પણ સાંભળ્યું નથી ને સાંભળ્યું હોય તો આ કાને સાંભળીને આ કાને મેં કાઢી નાખ્યું હતું હવે તો કબૂલ કરે જ બધા હવે તો કબૂલ કરે છે કે રોજ આ તો આવે છે સોનગઢમાં ગુરુદેવના વ્યાખ્યાનમાં તો રોજ આવે છે કે હવે આપણો ખ્યાલ ગયો વિયો ગયો કે ત્યાંથી આવનારા કહે છે મને ટેપોમાં આવે છે અવારનવાર કે આત્મા પણ એમ પ પોતાના સ્થાનથી ચ્યુત થઈને, એટલે પોતાને જાણવાનું છોડીને બાહ્ય પદાર્થનું જાણવા જતો નથી, કરતા કર્મ સંબંધો નથી, પણ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ નથી પરનિહારે, કે આત્મા જ્ઞાતા થઈ જાય અને રાગેનું જ્ઞેય બની જાય. રાગ કર્મ તો નથી, પણ રાગ જ્ઞાનનું જ્ઞેય નથી, રાગ આત્માના જ્ઞાનનું જ્ઞેય નથી. છતાં જાણેલો પ્રજ્ઞાન કહ્યું, એનું કારણ રાગનો જ્ઞાનમાં પ્રતિભાસ દેખીને ઉપચારથી કાર્યમાં કારણનો ઉપચાર આપી જણાય છે, તો એ સંબંધેનું જ્ઞાન એનો રાગનો જ્ઞાનમાં પ્રતિભાસ થયો છે. રાગ જ્ઞાનમાં આવતું નથી, પણ રાગનો પ્રતિભાસ જ્ઞાનમાં દેખીને એવો ઉપચાર કરવામાં આવે છે કે જ્ઞાન વ્યવહારે રાગને જાણે છે. વ્યવહારે જાણે છે એટલે શું? એ તો પૂછો ગુરુદેવને, કોઈ પૂછ્યું નહીં અત્યાર સુધી, પૂછ્યું નથી કોઈ, મને ખબર છે. એમ નથી પૂછવાનો, કોઈને ભાવ જ ના આવ્યો એમ મારું કેવું છે, એમ મારું કેવું બીજું છે. સમજણમાં આવે તો પૂછે ને. હા હા હા, બાહ્ય પદાર્થોને જાણવા જતો જ નથી. જો પ્રકાશ ઘડાને પ્રકાશે તો પ્રકાશનો નાશ થાય, એમ જ્ઞાન પરને જ્ઞેય બનાવે તો કહે છે કે સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય, એમ લખ્યું છે શાસ્ત્રમાં. તો સ્વદ્રવ્યનો ઉચ્છેદ તો નાશ તો થતો નથી. પછી પાછો ફર્યો કે કાંઈ નહીં, પરને ન જાણો તો કાંઈ નહીં, પણ નાયક નાયકને તો જાણે છે ને, ઓમાં તો સાધી ની સીધી ન થઈ, અત્યારે ઠેમો કીધા એ લાયક જીવે, લાયકની વાત ચાલી, બોલો તો અત્યારે ઠેમ મૂકી જ નહીં. હે,
આપણી સવાલ લાયક જ જીત છે,
બહુ અચ્છી વાત હે, અમકો ખુશી હે. બસ ખરેખર આ દસ કાથા કાન ઉપર આવે ને, હા હા, ભાગશાળી છે. કુદકુદની દસ કાથા એટલે શું? ટોપ પોસ્ટ કથા છે, વ્યાતા બધી છૂટી જાય અને સાક્ષાત આત્માનો દાખલા થઈ જાય. કહે છે કે પરને જાણતો તો નથી, એમાં નાશ થઈ જાય તો ચાલો કાંઈ નહીં, આત્મા આત્માને જાણે છે, જ્ઞાયક જ્ઞાયકનો છે, એમાં તો અનુભવ થાય કે નહીં? આચાર્ય ભગવાન કહે છે કે એવો સ્વસ્વામી સંબંધ, હા હા, બે પદાર્થ ક્યાં છે કે બે હોય તો સ્વસ્વામી કહેવાય, પણ તો એક જ છે આત્મા. તો કે ચાલો, એમાં સાધ્ય ની સિદ્ધિ નથી કે ના નથી, તો પછી હવે શું કરું? કે જ્ઞાયક તો જ્ઞાયક છે એમ લઈ લે. બસ બધી વાત શાસ્ત્રોમાં છે. નાશ થઈ જાય જો પરમાર્થે જ્ઞાન પરને જાણતું હોય તો આત્માનો નાશ થાય, અને વ્યવહારે જાણે છે એનો નિષેધ કરે તો પરમાત્મા આવે. પણ વ્યવહારે જાણું છું, વ્યવહારે જાણું છું, વ્યવહારે જાણું છું, જ્ઞાતાગ્નિનો વ્યવહાર છે, જ્ઞાતાગ્નિનો વ્યવહાર છે, એ ક્યાં ઉભો છે? એને શું જણાય છે? જ્ઞેય જણાય છે. હા હા હા, એને જ્ઞાયક જાણવામાં નહીં આવે. વ્યવહારે જાણે છે એમ કહી છે ને, પણ જાણે છે ને, નિશ્ચય એ જ્ઞાન આત્માને જાણે છે અને વ્યવહારે પરને જાણે છે. બે માં છે આવે નહીં, મગર તારો ઠેકાણે પડે. એક ચંપકભાઈ હતા મુંબઈમાં, ગુજરી ગયા બિચાર, ડગલી તો એ લોખંડની ઓલી બનાવતા હતા, ખીલી, લોખંડની ખીલી ચૂકો, તો લોખંડના ઓલા સળિયા લેવા જવું પડે ને, ભોરા બધા ઘણા હતા માર્કેટમાં. તો જાય અહીંયા કે સાહેબ અમારે આ આટલા ઇંચનો કઈ જે હોય પૂછો, કે છે નથી. બીજી દુકાને ગયા, છે નથી. આ ભોરા શું કે છે નથી, છે કેતા નથી, અને નથી એમ કેતા નથી, છે નથી, છે નથી. સમજી ગયા? છે નથી એમ અહીંયા નિશ્ચયથી તો આત્માને જાણે છે, અને વ્યવહારે પરને જાણે છે. ઓહો હો, શું અમને પ્રાપ્તિ થઈ, બે નહીં ને અમે જાણીએ છીએ. કોઈ નહીં દુભાતી નથી અમારા વાક્યમાં, આત્મા ભલે દુભાય. નિશ્ચય થી આત્માને જાણે છે ને વ્યવહારે પરને જાણે છે. આમાં દોષ ક્યાં આવ્યો? આ મિથ્યાત્વ નો દોષ આવ્યો, વિધિ નિષેધમાં ના આવ્યો. આત્મા સ્વને જાણે છે ને પરને જાણતો નથી. છે નથી આવવું જોઈએ, છે છે ના આવવું જોઈએ, બેમાં છે છે. નિશ્ચયથી આત્માને જાણે, વ્યવહારે પરને જાણે, બેમાં છે આવ્યું ને. તો અહીંયા અહીંયા છે, આને જાણું છું ને પરને જાણતો નથી. વિધિ નિષેધમાં આવીને વિકલ્પમાં આવે, નિશ્ચયના પક્ષમાં આવે તો અલ્પકાળમાં પક્ષાતિક્રાંત થઈને આત્માની અનુભૂતિ થઈ જાય છે. જ્ઞાતાગ્નિના વ્યવહારને જીતવાનું છે, જ્ઞાતાગ્નિના વ્યવહારને આગળ કરવાનું છે. ટીકામાં લીધું છે શરૂઆતમાં, બુજુભાઈ શરૂઆત બે લીટીમાં, કે જ્ઞાન વ્યવહારે પરદેવોને જાણે છે. પણ હવે આપણે એની ઊંડી મીમાંસા કરીએ તો શું છે, પરમાર્થે જોઈએ તો શું છે. બધું લખ્યું છે, આમાં લખ્યું છે, બધું વાંચે છે કોણ? કારખાનામાં પીડા હોય ક્યાંથી વાંચે? કોક વેપારમાં પીડાય, કોઈ હીરાના વેપારમાં, કોક આ ફેક્ટરીના ફેક્ટરી. કામ થઈ જાય ને. પણ જ્ઞાતા અહીં રાખ્યો, જ્ઞેય વા રાખ્યો, એટલે એને શું ભૂલ કરી, અહીંથી જ્ઞેય ને કાઢી નાખ્યું. જ્ઞાન રાખ્યું અને જ્ઞેય અહીંથી ખેંચીને બાર થાપી દીધું, અહીંથી ખેંચી નાખ્યું. જ્ઞેય ધર્મ ખેંચીને બહાર ફેંકી દીધો. અહીંથી જ્ઞેય ખેંચે છે એને અનુભવ નહીં થાય. જ્ઞેય અહીંયા થાપશે તો અનુભવની શક્યતા છે. પછી એમ પુરુષાર્થ માગે છે ઘણો, પછી પણ જ્ઞાતા એ કઈ સાધારણ વાત નથી. બહુ સરસ દસગાથા છે ભાઈ, અમને તો આખી જિંદગી આ દસકાથાનું અધ્યયન કરવા જેવું, અથવા તો જંગલમાં જઈને આ દસકાથાનું અધ્યયન કરવા જેવું છે. એટલા માટે તો અમે શ્રવણ બેલગોલાને બધે ગયા હતા, એનું કારણ એ હતું. એકાંત એકાંત, કોઈ મુમુક્ષુ આવે નહીં અહીંયા. હવે આગળ સિદ્ધાંત કહે છે કે આત્મા પરને જાણવા જતો નથી, પર કહેતો નથી કે મને જાણ, અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી. હવે જાણવા જતો નથી, જાણવા જઈ શકે કે ન જઈ શકે એ તો પછી, તો જાણવા જઈ શકતો નથી તો જાણવા જાય એવી શક્તિ એનામાં છે કે નહીં? પરને જાણવા જાય અને પર જ્ઞાનમાં જણાય એવો એની સાથે જ્ઞાતા જ્ઞેયનો આહા સમય પૂરતો વ્યવહાર છે કે ત્રિકાળ વ્યવહાર છે? સમય પૂરતો વ્યવહાર છે, જ્યાં સુધી આ લક્ષ છે ત્યાં સુધી, પણ અંદર લક્ષ આવે તો એ ક્યાં જણાય છે? ભીના ભાવા નો દ્રષ્ટા. એ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન નો વ્યવહાર નથી, એ આત્માનું જે જ્ઞાન છે એમાં સ્વપનનો પ્રતિભાસ થાય છે. જયર્ચનભાઈ, એમાં સ્વપનનો પ્રતિભાસ થાય છે. એનો પ્રતિભાસ દેખીને ઉપચારથી એમ કહેવાય કે પરને જાણે છે. જ્ઞાની પણ સવિકલ્પ દશામાં હોય ને તો એનો પ્રતિભાસ દેખીને વ્યવહાર એને જાણે છે. એવો વ્યવહાર છે ખરો, પણ એ વ્યવહારને સાધક જીતી લે છે. જીતેલો તો છે, પ્રણતિ તો જીત્યા ગયો છે, પણ ઉપયોગથી પાછો જીતે છે. ભજુભાઈ અલૌકિક વાતો છે. હે શું કહ્યું? વ્યવહાર જાણવામાં ભઠ્ઠી જેવો લાગતો નથી, જણાતો જ નથી. ભઠ્ઠી જેવો ક્યાંથી લાગે ને? ભાઈ, જ્ઞાન ની શક્તિ કોઈ અચિંત્ય છે? મૂળમાં ઘા મારો તમે, તા વ્યવહાર ઉભો ક્યાંથી થયો? કે પ્રતિભાસ દેખીને ઉપચાર આવ્યો છે. એટલે પ્રતિભાસ દેખે છે એટલે જ્ઞાન ને દેખે છે, એને ક્યાં દેખે છે? આ બધું શાસ્ત્રમાં છે, પ્રવચનસારમાં આ બધું છે. કાર્યમાં કારણનો ઉપચાર છે, બાકી કઈ છે નહીં. વ્યવહાર જાણે છે તે ભટી ગયો, જાણે તો છે. એવું હે રાખ્યું છે, અટ રાગ છે ને એ જાણે છે, પણ ભઠ્ઠી જેવો જાણે છે. અમારા શાંતિભાઈ એક વાર પૂછ્યું કે રાગને ભીનપણે તો જાણે છે ને? આપના પિતાશ્રી પૂછ્યું તું, આ બેઠા છે, પૂછ્યું તું ને? ભલે આને ખબર છે નાના, પણ પૂછવું જોઈએ. એમાં પૂછવું એ કઈ દોષ નથી, દોષ નીકળી જાય. પૂછવું જરૂર પૂછવું જોઈએ, એનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે જાણતો નથી બરાબર, પણ ભીનપણે તો જાણે ને. આ દેહ છે એ મારાથી ભીન છે એમ તો દેહ ને જાણે ને, ભીનપણે પણ જાણે કે ને દેહ ને. રાગ ભીન છે એમ હું જાણું છું, એટલે હું થયું એમાં દોષ આવ્યો કઈ? આ વાત તો ત્વરા એ ભાઈ અનુભવ થાય એવી આ દસ ગાથા છે, શું કહું તમને. ત્વરા એ અનુભવ થાય, એને અનુભવ ન કરવો હોય તો થાય થઈ જાય, ખેંચી જાય એવી ગાથા છે. એવું આમાં માલ ભેરો છે. મારું કહેવાનું આશય છે કે આ દસ ગાથામાં એવો માલ ભેરો છે. વાર થયો હજી સારું. હવે એક સિદ્ધાંત કે છે કે ભીનપણે તો જાણે ને, એનો ખુલાસો કરે છે. ભીનપણે તો જાણે ને, વ્યવહારે તો જાણે ને. અરે એ 12મી ગાથાનો વ્યવહારમાં તો દોષ બતાવે છે કે 11મીમાં નિર્વિકલ્પનો ઉઠ્યો, સવિકલ્પમાં આવ્યો, ઉપયોગ અંદર ટકતો નથી, અને 12નો એ પ્રતિભાસ થાય છે. તો સવિકલ્પ દશામાં કોઈ કોઈને કોઈ વખતે સવિકલ્પ દશામાં વ્યવહાર જાણેલો પ્રયોજમાન એમ કહ્યું છે. સમજી ગયા? પણ વ્યવહાર જાણેલો પ્રયોજમાન છે એમાં ઉપયોગ યોગ્યો, પરણતી રહી ગઈ પણ ઉપયોગ, એ ગુણ કે દોષ? વ્યવહાર જાણેલો પ્રયોજન એમાં દોષ, દોષ કે નહીં? હા, ચારિત્રનો દોષ, શ્રદ્ધાનો દોષ નથી એમાં. અને પાછું એ વ્યવહાર જાણેલું પ્રયોજનથી પાછું ફરી ઉપયોગ અંદરમાં જાય, નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ ઉપયોગમાં આવી જાય. શુદ્ધ પ્રણતિ હતી, હવે શુદ્ધ ઉપયોગમાં આવી જાય છે. એમ છઠ્ઠે સાતમે એવો હોય છે. છઠ્ઠે વ્યવહાર ઉભો થાય છે. પણ એ વાત કરે છે હવે કે ત્રણેય કાળની વાત કરે છે, એના મૂળ સ્વભાવની વાત કરે છે, જ્ઞાનના મૂળ સ્વભાવની વાત કરે છે. એ ધ્યાનમાં રાખજો. બે સૂત્ર છે, ઓમાં દ્રષ્ટાંતમાં બે સૂત્ર આપ્યા હતા, સિદ્ધાંતમાં બે સૂત્ર, એના શબ્દો છે. પરંતુ વસ્તુ સ્વભાવ આત્માના જ્ઞાનની પર્યાયને વસ્તુ કહેવાય, એનો સ્વભાવ જ્ઞાનની પર્યાયના સ્વભાવની વાત ચાલે છે એમ. પરંતુ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી જ્ઞેયથી જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. રે શાસ્ત્ર તે નથી જ્ઞાન, તેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં. તે કારણે જ્ઞાન જુદું શાસ્ત્ર જુદું જીન કહે. હા, શાસ્ત્ર જ્ઞેય છે નિમિત્તપણે. હા, કે શાસ્ત્રથી જ્ઞાન થાય કે ન થાય, તો શાસ્ત્રનું જ્ઞાન તો થાય કે નહીં વ્યવહારે, એ બીજા વાક્યમાં કહેશે. ઓહો, શું સૂક્ષ્મ છે આમાં, ગજબની સૂક્ષ્મ વાત આમાં બે વાક્યમાં ભરી છે. ફરીથી કે વસ્તુ સ્વભાવ પર વડે એટલે કે જ્ઞેય વડે જ્ઞાન ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી જ્ઞાનની ઉત્પત્તિ જ્ઞેયથી થતી નથી. જ્ઞેયની સામે જોવાથી આત્માનું જ્ઞાન થતું નથી, જ્ઞેયથી જ્ઞાન થતું નથી. પેલા વાક્યમાં જ્ઞેયથી જ્ઞાન થતું નથી, આ ગુરુદેવનો પેટર્ન છે, જ્ઞેયથી જ્ઞાન ન થાય. જ્ઞેયથી જ્ઞાન ન થાય તો ન થાય, પણ પર પદાર્થ જ્ઞાનનું જ્ઞેય તો થાય કે ન થાય. બજુભાઈ, નિર્વિકલ્પ ધ્યાન તો આવે, પણ શુક્લ ધ્યાનની શેડી આવીને કેવળ જ્ઞાન થઈ જાય તરત જ, એવી આ વાત છે. શું કરવું, કેવું, કોને? આ તો ઓરી સાંભળનારા છે, બાકી તો આ વાત કોઈ સાંભળે પણ નહીં, ઉડાડી દઈએ એમને. આ તો નિશ્ચયની, એકદમ નિશ્ચયની ટોપની વાત કરે. અમારા ભાઈ આવ્યા છે ને, આ કવિ રમેશભાઈ કવિ છે, એ કોઈ પણ એનું ભજન હોય તો એ ભજનમાં શ્રેણી આવી કે આવશે, શ્રેણી આવી કે આવશે, એમ શ્રેણીની વાત કર્યા કરે. તો હું ગયો સોનગઢ, મને કહે આ તમારા રમેશભાઈ હાલતા ને ચાલતા ભજનમાં શ્રેણીને શું કામ જોડી દે છે? મેં કહ્યું ભાઈ, તો આત્માર્થી હોય ને અને જેનો મુક્ત થવાનો હોય ને, બધાને શ્રેણી આવવાની છે, એમાં શું? પણ શ્રેણી તો આવ્યા વિના તો ક્યાંથી એને કેવળ જ્ઞાન થાય? એટલે એવું લાગે છે, બાકી મને જાદી ખબર નથી એની, શું કરું. આ શ્રેણીની વાત ચાલે છે. જો આ સિદ્ધાંત બેસી ગયો તો દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાનને જાદી વાર નહીં લાગે, દીક્ષિત તો થશે બધા, ભાવલિંગી સંત થવાના જ ગણાય. પણ આ વાત બેઠી હશે, જ્ઞેયથી જ્ઞાન ન થાય તો ઠીક, પણ જ્ઞાનમાં કોઈ જગતમાં જ્ઞેય નામનો પદાર્થ નથી. પેલા કહ્યું તું કે નિમિત્ત કોઈ જગતમાં નથી, હવે શાસ્ત્રકાર કહે છે, આ કહે છે એની વાત કરું છું, મારે ઘરની ક્યાં કહું છું, કહે છે કે આ જગતમાં જ્ઞેય એક જ છે, બીજું કોઈ જ્ઞેય જગતમાં તારું જ્ઞેય કોઈ નથી. આ કર્તાનું કર્મ તો કોઈ થાય નહીં, પણ જ્ઞાનનું જ્ઞેય કોઈ થતું નથી, એક જ જ્ઞેય છે. જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયની અભેદતા, ધ્યેય એક અને જ્ઞેય પણ, ધ્યેયમાં જ્ઞાયક અને જ્ઞેયમાં પણ. શબ્દો ફેરવો નહીં, બોલો. છઠ્ઠી ગાથામાં બેમાં જ્ઞાયક આવ્યો. હા, દ્રવ્યનો યોગ સૂક્ષ્મ અને ગંભીર છે. હા,
ઉત્કૃષ્ટ હોય ભાઈ તો જ્ઞેયથી જ્ઞેયાંતર થવાનો અવકાશ રહે.
હા, પણ બે તો જ્ઞેય,
એક જ જ્ઞેય રહે, એક જ જ્ઞેયમાં જ્ઞેયાંતર ન થાય તો શ્રેણી જાય જાય,
આવી બીજું શું આ થાય, એ જ આવે,
કઈ રહે જ નહીં.
હા, અલ્પકાળમાં કેવળ જ્ઞાન થાય. કે છે કે વસ્તુ સ્વભાવ પરથી ઉત્પન્ન થઈ શકતો નથી, એટલે જ્ઞેયથી જ્ઞાન થતું નથી. બીજા વાક્યમાં કે છે કે વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી, જ્ઞાન કોઈને જ્ઞેય બનાવી શકતું જ નથી. કેમ કે કોઈ જ્ઞેય બને જ્ઞાનમાં એમ છે નહીં, કોઈ પર પદાર્થ જ્ઞેય નહીં બને. તારું જ્ઞેય તારો આત્મા જ છે. બે વાક્ય છે, અદભુત વાક્ય છે ભાઈ. સોનાનું પતરું અને અક્ષર હીરાના અક્ષરથી કોતરાવીને ટીંગાડવા જેવું છે. વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન થઈ શકતો નથી, જ્ઞેયથી જ્ઞાન થઈ શકતું નથી. આ નિમિત્તની વાત નથી, એમાં જ્ઞેયથી જ્ઞાન થઈ શકતું નથી અને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતું નથી. જ્ઞેયથી જ્ઞાન ન થાય અને જ્ઞાનમાં કોઈ જ્ઞેય બનશે જ નહીં, તું ફિકર કરમાં નહીં બને. અને જો જ્ઞેય બનાવીશ તો ગયો દુનિયામાંથી. હું આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું. જાણવામાં શું દોષ? પોતાને જાણવું છૂટી ગયું એ દોષ નહીં? એ દોષ તો લાગતો નથી કોઈને. પોતાને જાણવાનું છોડ્યું એ જ મોટો દોષ છે, એ પાપ છે, અધ્યોષણ છે. હવે થોડી બે ચાર લીટી બાકી છે, હવે પાછું કાલ ઉપર રાખનું. 10:30 થી 11:30 સવારે, 10:30 થી 11:30 આ જ ગાથાનું અધ્યયન થશે. બસ બપોરે બંધ છે. સુકેતન